તારીખ 12/12/1986 પૂજ્ય બેનશ્રીના વચનામૃત બોલ નંબર 26 અને 27 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 22.
સાધનાની પ્રેરણા આ બોલમાં આપી છે. અનેક રીત પ્રકારે મોક્ષુ જીવને આત્મકાર્યમાં ઉત્સાહિત કરવાના કેટલાક બોલ છે. એ નિજ કાર્યના પ્રેરણાત્મક બોલ છે. કહે છે કે અંદર આત્મદેવ બિરાજે છે, તેની સંભાળ કર. અંદર પરમાત્મા બિરાજે છે, સ્વભાવ પરમ સ્વરૂપ પરમોત્કૃષ્ટ તત્વ પોતે જ બિરાજમાન છે, તેની સંભાળ કર. સંભાળ કરી એટલા માટે કહે છે કે એને છોડીને જીવ રાગની સંભાળ કરે છે, રાગના વિષયભૂત ઉદ્દય પદાર્થોની સંભાળ કરે છે. સંયોગની સંભાળમાં અને સંયોગની સાવધાનીમાં પડેલો છે. તેથી એમ કહેવામાં આવે છે કે તું તારા પરમ તત્વની સંભાળ કર. અંદર પરમાત્મા દેવ બિરાજે છે. યોગસારમાં તો એવી એક ગાથા યોગીન્દ્રાચાર્ય લીધી છે કે તન મંદિરમાં દેવજી જન ડેરે દેખંત. લોકો ડેરામાં દેવને જોવે છે, પણ ખરેખર તો તારા તન મંદિરમાં બિરાજમાન છે. હાસ્ય મને દેખાય છે, પ્રભુ ભિક્ષાર્થે ભમંત. પોતે પ્રભુ છે, ભિક્ષા માગે છે, રાગથી દીનપણું યાચના કરે છે. કોઈ મને સુખી કરો, મને કોઈ મદદ કરો. હું જાણે પાંગળો છું. એવી રીતે અન્ય જીવ કે અજીવની અપેક્ષા વૃત્તિ છે, એ યાચના વૃત્તિ છે, ભિખારા વૃત્તિ છે, ભિક્ષુક વૃત્તિ છે. એટલે પ્રભુ ભિક્ષાર્થે ગમે છે. અંદર બિરાજમાન છે એની ઉપેક્ષા કરે, બહારમાં બિરાજમાન હોય એને એમ કહે હે પ્રભુ મને તું તારી દે. કહે છે કે આ એક હાસ્યાસ્પદ પરિસ્થિતિ છે. તર્ક કરે કે આચાર્યોએ પણ ભગવાનની ભક્તિ કરી છે. તારી વાત તો ઠીક છે, આચાર્ય દેવી પણ બહારમાં તીર્થંકર પરમાત્મા જે જેવો થયા એની ભક્તિ કરી છે, પણ અંદરમાં પરમાત્મા દેવને સંભાળતા સંભાળતા કરી છે, સંભાળીને કરી છે. એટલે એમને ખ્યાલ છે કે આ દિન વૃત્તિ પણ મારે મારા સ્વરૂપના આશ્રય મટાડવાની છે, એવા ભાનમાં રહીને કરે છે. અને એ રીતે મટાડશે. બહુ મીઠા વચન છે આ બધા. અંદર આત્મદેવ બિરાજે છે, તેની સંભાળ કર. હવે અંતરમાં જા, અંતરમાં જઈને તૃપ્ત થા. અંતરમાં શાંતરસનું સરોવર છે, એમાં નિમગ્ન થા. શાંતિમાં ડૂબી જા અને તૃપ્તિ થશે. કોઈ કદી નહીં થયેલી એવી તૃપ્તિ થશે, તૃપ્ત તૃપ્ત થઈ જઈશ. શબ્દ તો શબ્દ છે પણ ભાવ અવર્ણનીય ભાવો છે. અંદર આત્મામાં અંતર્મુખ થઈને પરિણામ સ્વરૂપમાં સ્થિર થાય છે, પરિણામ ઠરે છે શાંત સ્વરૂપમાં, ત્યારે એક અલૌકિક તૃપ્તિ ઉપજે છે. એવી તૃપ્તિમાં તું તૃપ્ત થા એવી પ્રેરણા આપી છે. જીવને અંતર્મુખ થવાની આ પ્રેરણા છે. ખરેખર તો અંદરમાં જા, અંતરમાં જા એમ કહ્યું ને, અંતર્મુખ થવાની પ્રેરણા છે. જ્યાં પોતાનું પરમાત્મદેવ બિરાજે છે, આત્મદેવ એટલે પરમ સ્વરૂપ આત્માનું પરમાત્મદેવ બિરાજે છે, એ પોતે જ અનંત શાંત સ્વરૂપ પોતે જ છે. પરિણામ બહાર જાય છે એ અપેક્ષાએ એમ કહે છે કે અંતરમાં તું જા, અંતરમાં જા, તૃપ્ત થા. અનંત ગુણ સ્વરૂપ આત્માને જો, અનંત ગુણ સ્વરૂપ એક છે, અનંત અનંત ગુણો છે. અનંતના ભેદ તો છદ્મસ્તને જ્ઞાનમાં પ્રત્યેક ભેદ તો ભાસતા પણ નથી, છતાં અભેદ પણ એ જ્ઞાનમાં આવે છે કે અનંત ગુણ સ્વરૂપ છે. અનંત ભેદો કાંઈ છદ્મસ્તને જણાતા નથી, પ્રત્યેક અનંત એમાં પ્રત્યેક, જેમ કેવળ જ્ઞાનમાં પ્રત્યેક જણાય છે અનંતા, એવી રીતે નથી જણાતા. તો પણ અભેદપણે અનંત જણાય છે, પૂરેપૂરા જણાય છે. એવા આત્માને જો, અનંત ગુણ સ્વરૂપ એવું એક અભેદ આત્મદ્રવ છે, નિજદ્રવ છે, એને જો, ઉપયોગ ત્યાં મૂકે એમ કહે છે. આ ઉપયોગનું સ્વસ્થાન છે, આમાં રહે તે સ્વસ્થ છે. પોતાના અનંત ગુણ સ્વરૂપ આત્મામાં રહેવું તે સ્વસ્થપણું છે. સ્વમાં સ્થિર રહેવું, સ્વમાં સ્થાયી થવું તે સ્વસ્થપણું છે. ઉપયોગ બહાર જાય તે આત્માની અસ્વસ્થતા છે. આ લોકો કહે છે ને, તબિયત આજે અસ્વસ્થ છે અમારી, એટલે તબિયત ઠીક ન હોય તો અસ્વસ્થ કહે છે ને. સારી તબિયત હોય તો કે સ્વસ્થતા છે. શરીરમાં દેહમાં આત્મા પણ માન્યું છે એટલે રૂઢિ થઈ ગઈ છે બોલવાની. ખરેખર તો ઉપયોગ આત્મામાં રહે તે સ્વસ્થપણું છે. અને પરિણતિમાં પણ જેટલા અંશે આત્મામાં પરિણતિ વિશેષપણે રહે તેટલું સ્વસ્થપણું છે, બાકીનું અસ્વસ્થપણું છે, એટલું માનવ છે. સીધી વાત છે, માંદો એટલે રોગિષ્ટ, એટલો રોગ છે. રાગ નામનો રોગ ત્યાં ઉત્પન્ન થાય છે. પૂરેપૂરો પોતાને ભૂલે ત્યારે મિથ્યાત્મને અજ્ઞાનનો મહારોગ છે. જ્ઞાનીઓએ સત્પુરુષોએ તો કહ્યું છે કે રાગને રોગ જાણવો અને રોગને સારો જાણવો, રાગને રોગને સારો જાણવો તે ભ્રાંતિ, ભ્રાંતિરૂપી મહારોગ છે. એ મહાન રોગ છે, સૌથી મોટો રોગ છે. અનંત ગુણ સ્વરૂપ આત્માને જો, તેની સંભાળ કર, એને સંભાળતો તારી ગુણ નિધિને સંભાળ. અનંત ગુણ સ્વરૂપ છે ને, અનંત ગુણના નિધાનને સંભાળ. એને છોડીને બીજી સંભાળ કરવા કાં જાશો એમ કહે. બીજી સંભાળ કરતા સંભાળ થવાની નથી બીજી કોઈ. અને રાત થઈને દુઃખ ઉત્પન્ન થશે, બીજું કઈ થવાનું નથી. જો બધેથી પથારો ઉઠાવે એટલે સર્વત્ર જ્યાં મમત્વ કર્યું છે ત્યાં સર્વત્ર ભિન્નપણું કરે તો એની સંભાળ ન કરે. આ મારું છે ત્યાં સુધી તો એની સંભાળથી આ વિના રહેશે નહીં. જેમાં પોતાપણું ભાસે એને સંભાળ્યા વિના રહે નહીં, સંભાળે જ સંભાળે. મિત્રાગી આનંદથી ભરેલા સ્વભાવમાં ક્રીડા કર. મિત્રાગી આનંદથી ભરેલું આનંદ સરોવર છે આત્મા, એમાં તું ક્રીડા કર. આ જળ ક્રીડા કરે છે ને, માણસ તરે છે, નાય છે, અમુક પ્રકારે ગરમીના દિવસો હોય અને ઠંડુ પાણી હોય, આ હોજમાં પડી પડી નાય છે કે નહીં, એ જળ ક્રીડા કરે છે. સરોવરમાં પડે છે, આવે છે ભક્તિમાં એક આવે છે, ભગવાન તું આનંદ સરોવર, એ ભગવાન તમે તો આનંદના સરોવર છો. અહીંયા કહે છે કે આ આત્મા પણ અંદરમાં વિતરાગી આનંદથી ભરેલું સ્વભાવનું સરોવર છે, એમાં ક્રીડા કરવાની પ્રેરણા આપે છે. એમાં તું પરિણામને વારંવાર એની અંદર લગાવ, એની ક્રીડા છે. ક્રીડા તો ક્રિયાત્મક છે, પરિણામ ક્રિયાત્મક છે. મિત્રાગી આનંદથી ભરેલા સ્વભાવમાં ક્રીડા કર અને આનંદ આનંદરૂપ સરોવરમાં કેલી કર. કેલી કર એટલે તેમાં રમણતા કર. આ રીતે આત્મામાં આનંદનો ભોગવટો કરવો, આનંદનો આનંદની આત્માનંદની મોજ લેવી, એ એવા પ્રેરણાત્મક વચનો છે આ બોલની અંદર. આત્મામાં જે અનંત આનંદ ભર્યો છે એ બહુ મોટી વાત છે. જીવને આકર્ષણનું કારણ શું છે તપાસવામાં આવે તો આનંદ છે એ આકર્ષણનું કારણ છે. તો બીજું કઈ છે? બહારના લૌકિક જીવનમાં પણ જેને આનંદના સ્થાનો આનંદના વિષયો ન મળે એવી પરિસ્થિતિમાં આવી જાય તો એને એને એમ લાગે કે મારું જીવન ઉજ્જળ થઈ ગયું. શું બોલે છે? અમારા તો જીવનમાં કાંઈ નથી, ઉજ્જળ જીવન, વેરાન જીવન જીવન છે. એટલે આકર્ષણ આનંદનું હતું, પણ એ તો કલ્પના. અને દુઃખમાં આનંદ માન્યું તો દુઃખમાં આનંદની કલ્પના કરીને જૂઠથી છેતરાયો તો જીવ. અહીં તો આત્માનો વાસ્તવિક આનંદ ભરેલો છે, અનંત આનંદ ભરેલો છે. એ આનંદ અંદરમાં જેને ભાસે છે એને પરિણામ ઉપર એ જાતનું અંતર આકર્ષણ ઊભું થાય છે કે જેથી ધર્મીનું ચિત્ત બીજે ક્યાંય છોડતું નથી. ઉદય અનુસાર કાર્યો કરતો ઉદયના સંયોગોના ઘેરામાં બહારથી દેખાય તો પણ એનું ચિત્ત ક્યાંય લાગતું નથી. આવું છે કેમ કે અંદર આનંદ ભર્યો છે. અને એ આનંદ જેને ખબર પડે કે મારામાં આનંદ છે ને મારાથી દૂર નથી, એને પોતાના જ પરિણામથી એ આનંદમાં રહેવું, એમ જ રહે કે બીજી રીતે કઈ રહે, કે ભાવ તો એમ જ રહે, સહેજે સહેજે એમ જ ભાવ રહે, બીજી રીતે ભાવ રહે નહીં.
બેસે છે ને નથી બેસતું, એ સુવિધા થઈ ગઈ.
જો તાને નથી આવતો કેમ કે ગણતરી તો કઈ કાળ થી નથી થાય એવું કે બહારમાં વૈરાગ્ય લીધો છે કે બહારમાં શાસ્ત્ર વાંચે છે એથી તો કઈ માપ નીકળે એવું નથી કે આટલા કાળ સુધી શાસ્ત્ર વાંચ્યું આટલો લાંબા સમય સુધી વૈરાગ્ય પાયો આટલા લાંબા સમય સુધી જે ભૌતિક આનંદના વિષયો છે એનો ત્યાગ કર્યો આટલા લાંબા કાળ સુધી ત્યાગ કર્યો માટે એને આનંદ આવે એવું કઈ નથી. સાતમી નારકી દુઃખના જગતની અંદર ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ દુઃખના સંયોગો ત્યાં અંતરમાં ફરે તો આનંદ આનંદના રસમાં જાય છે. અંતર સુખરસ ઘટા ઘટી આવું છે. જગતમાં ન જોયેલા પદાર્થોની વાતો સાંભળવા મળે. અમેરિકા અને પરદેશની વાતો કરે છે કે નહીં લોકો, અને ત્યાં જવાની શક્યતા છે. દેવલોકની વાત કરે પણ ત્યાં જવાની શક્યતા નથી તો એવું કુતૂહલ નથી થતું. પણ જ્યાં જવાની શક્યતા છે એનું કુતૂહલ થઈને જવાનું મન કરે છે કે નહીં. એના એને લગતું સાહિત્ય છાપા મેગેઝિન મળે તો બરાબર રસથી વાંચે. કેવી રીતે ત્યાં જવાય છે બરાબર એનો નકશો જોવે. ભવિષ્યમાં પણ અનુકૂળતા મળે તો આ રીતે ત્યાં જવું. આમ બધો ક્યાં ઉતરવાની સગવડ હોય, જમવાની સગવડ હોય, કેવા પ્રકારનું હોય, કેમ હોય, બધો કુતૂહલથી ભાવ કરે છે કે નથી કરતો. નથી જોયું તો આ એમ જ્યારે જ્ઞાની આવી વાત કરે છે, જેને જોયું છે આ વાત કરે છે તો ભાઈ અંદર આનંદનો સાગર છે, આનંદ સરોવર છે આત્મા. અને ત્યાં જઈ શકાય એવી પરિસ્થિતિ છે જીવની. સંગી પંચેન્દ્રિય જીવ છે પોતે તો કુતૂહલ તો કરે, કમસે કમ એનું કુતૂહલ કરે. તેરમો કળશ છે ને સમય સારો, એક વાર તો એવું કુતૂહલ કર, એવું કુતૂહલ કર કે તારા સ્વરૂપને તને જાણવાનો અનુભવ કરવાનું મન થાય. આવી વાત સાંભળીને કુતૂહલ કરે જીવ તો પણ એને બીજી બાજુનો રસ ઘટે. પોતાની ચીજ છે, દૂર નથી, પણ પોતાની ચીજથી વિરુદ્ધ ભાવ કર્યો છે એ મૂકવા પડે છે. કઈ બીજું દેવું પડતું નથી, કોઈ ચીજ આપવી પડતી નથી કે આટલા લાખ કરોડ અબજ રૂપિયા દે તો આ મળે ને નહીતર આનંદ સરોવર ન મળે, એવું કઈ નથી. ભાઈ આપણા વશની વાત નથી, ફક્ત તે જ્યાં મમત્વ કર્યું છે અસ્થાનમાં એ મમત્વ ઉઠાવવાની વાત છે, એટલું દેવાની વાત છે. પણ જે અન્ય સ્થાનમાં મમત્વ કર્યું છે ત્યાં એટલા આત્મભાવે કર્યું છે અને એ જ આત્મા થઈ પડ્યો છે કે એક વાર તો એને છોડતા જાણે એને મૃત્યુવત આકરું પડે છે. અરે રે, આ બધું આમાં મમત્વ નહીં કરવાનું, આનું મમત્વ નહીં કરવાનું, આનું મમત્વ નહીં કરવાનું, એકેનું મમત્વ નહીં કરવાનું, તો કે આ દેહનું પણ નહીં. દેહથી દૂરવર્તી પદાર્થોનું તો નહીં, સચેત અચેત સચેત અચેત મિશ્ર, પણ આ શરીરનું પણ નહીં. જ્ઞાનમય આત્મતત્વ છે, સુખરૂપ છે, આનંદરૂપ છે, એના વેદનમાં જવું હોય તો ઉલટું વેદન છે, એ વેદન છૂટે તો જવાય. બે દુઃખનું વેદન ને એમાંય સુખનું વેદન થાય, સુખનું વેદન ને એમાં દુઃખનું વેદન થાય, એમ તો બને નહીં. પણ યથાર્થ ભૂમિકામાં આવે તો માર્ગ સરળ થાય છે. એ ભૂમિકા એવી છે કે જ્યાં જ્યાં જીવ મમત્વ કરે છે અને સુખની કલ્પના કરે છે ત્યાં દુઃખ છે એ ભાસવા લાગે છે. વિકલ્પ માત્રમાં, રાગ માત્રમાં એને દુઃખ ભાસે છે અને દુઃખથી છૂટવું સહેલું છે, સુખથી છૂટવું સહેલું નથી. શું? જ્યાં દુઃખ છે પણ સુખની કલ્પના થઈ ગઈ છે ત્યાંથી નહીં છૂટી શકાય, કેમ કે નિર્ણય થઈ ગયો છે કે આ સુખ સ્વરૂપ છે, તો એ છૂટવું મુશ્કેલ છે. પણ જો દુઃખ ભાસવા લાગે, દુઃખ દેખાવા લાગે, દુઃખ લાગે એને, તો એનાથી છૂટવું સહેલું છે. પછી તો બે ચીજ એક સાથે થઈ ગઈ, વિકલ્પમાં દુઃખ છે અને આત્મામાં સુખ ને આનંદ છે, એક સાથે બંને ચીજનું ભાવભાષણ જેને છે એને અહીંથી ખસવું ને આમાં જવું એ સુગમ ને સરળ થાય છે, સહેલું થાય છે. ત્યાં સુધી થોડું અઘરું લાગે છે, તકલીફ વાળું લાગે છે, કેમ કે પોતાને બહારના સુખની રુચિ છે એટલે અઘરું ને કઠણ લાગે છે. પણ એનું કારણ તો પોતાને બહારના સુખની રુચિ છે એ છે. મોટો કરતા ઊંડો બહુ છે, બાકી તો પૂર્વકર્મનુસાર સંયોગો છે. જેને બહારમાં મૂળ મમત્વ છે એને તો ફાટેલી ગોદડીમાં મમત્વ છે, અને જેને મમત્વ નથી એને મેલ મેલાતોમાં પણ મમત્વ નથી. એ તો પૂર્વકર્મ અનુસાર છે, મેલ હો કે ગોદડી હો સુવાનો. પણ વિચારથી, વિવેકથી મારું હિત ક્યાં છે ને મારું સુખ ક્યાં છે, આત્મનું શાંત ચિતે મધ્યસ્થ થઈ, પોતાના સુખ દુઃખની ખાતર, બીજા માટે તો કંઈ કરવું નથી, પોતાના હિત ખાતર વિચારીને રસ્તો પકડે, તો વિકલ્પ માત્રમાં, રાગ માત્રમાં દુઃખ છે એ હકીકત છે, વાસ્તવિકતા છે, અને એ વાસ્તવિકતામાં જીવ આવે ત્યારે માર્ગ સરળ છે. એમાં ન આવે ત્યાં સુધી એને એની તપાસ કરવી, સત્પુરુષના વચન ઉપર વિશ્વાસ મૂકીને. સત્પુરુષનું વચન કહો કે સર્વજ્ઞનું વચન કહો, એક જ છે. એના ઉપર વિશ્વાસ મૂકીને તપાસ કરવી કે જ્યાં દુઃખ છે ત્યાં આ જીવ સુખ સુખ જાણીને, સુખ અનુભવીને છેતરાય છે. તપાસ કરીને નક્કી કરવું કે સુખ છે કે દુઃખ છે. આ તો મજૂદ વસ્તુ છે તપાસવાની, ગેરહાજર ચીજ નથી કે એની તપાસ ન થાય. હાજર ચીજ છે એને તપાસવાની છે, એનું પૃથક્કરણ કરવાનું છે. એની ઊંડી જાંચ તપાસમાં જાય તો એને બરાબર લાગે એવું છે, લાગીને સમજાય એવું છે. દુઃખ તો લાગવાની ચીજ છે, વિચાર કરવાની ચીજ નથી, પણ લાગવાની ચીજ છે. એ તો પણ એવી પદ્ધતિથી આ પ્રેરણાત્મક વચનો છે કે એમાં એ બાજુ જવાની પ્રેરણા થાય, અથવા મુમુક્ષુ જીવને વિશેષ પ્રોત્સાહન મળે એવો પ્રકાર છે. 26 બોલ થયો, 27માં બોલમાં ગુરુદેવનો મહિમા કર્યો છે. આવા કાળે પરમ પૂજ્ય ગુરુદેવ શ્રીએ આત્મા પ્રાપ્ત કર્યો તેથી પરમ પૂજ્ય ગુરુદેવ એક અચંબો છે. શું કહે છે? અત્યારના વર્તમાન કાળના દ્રવ્યક્ષેત્ર કાળ ભાવ જોઈને આ વાત કહી છે કે આવા હિના કાળમાં, પંચમ કાળ તો ઠીક પણ હુંડાવ સર્પિણીનો કાળ છે, હુંડાવ સર્પિણીનો કાળ છે. હુંડાવ સર્પિણીની કાળમાં શું થાય? આમ તો જ્યાં જ્યાં ભરત ક્ષેત્રમાં એમની મત હોય ત્યાં તો જૈન મત ઉપર પ્રહાર થાય, પણ હુંડાવ સર્પિણી કાળના કાળમાં તો જૈનો જ જૈન મતનું ખંડન કરે, જૈનો જ જૈનને તોડે, જૈનો જ જૈનની એવી પરિસ્થિતિ ઊભી થાય. જ્ઞાનેત્રાયજીએ પદ લખ્યું છે ને, જૈની જૈન ગ્રંથ કે નિંદક હુંડાવ સર્પિણી જોરા. હા, જ્ઞાનેત્રાય નું પૂછે. જૈન ગ્રંથ કે નિંદક હુંડાવ સર્પિણી જોરા, દેખી ચૂપ રહીએ જગ મેં રહેના જીના, જગ મેં જીના થોડા, થોડું જીવવું છે. આ ઉંડાવ સર્પિણીના કાળમાં આવા જીવોનું જોર હોય છે, અંદર હમાઈ જવું એમ કે છે. એવી વાત લખે છે. આવા કાળે પરમ પૂજ્ય ગુરુદેવ શ્રીએ આત્મા પ્રાપ્ત કર્યો કોઈ જ્ઞાની ગુરુના નિમિત્ત વિના, એમ રસ્તો બતાવનાર મળે ત્યારે સુગમ પડે છે. એકલે હાથે કામ થાય છે ત્યારે પુરુષાર્થ વિશેષ હોય તો એકલે હાથે કામ થાય છે. પોતે અંતર શોધ કરીને પૂર્વ સંસ્કારની જાગૃતિ હોય છે, એ અંદરનું અંદરનું કારણ છે. બહારમાં કોઈ સત્શાસ્ત્ર, ભૂતકાળના કોઈની કોઈ સત્પુરુષ, નિર્ગ્રંથ મુનિ, પરમાગમનું નિમિત્ત પડી જાય છે. અને અંદરમાં જેવો કેવળ જ્ઞાનનો આત્મા જોયો છે એવો આત્મા શબ્દના નિમિત્તે અહીંયા જ્ઞાનમાં આવે છે. એ તો શબ્દ તો શબ્દ છે, પણ અહીંયા જ્ઞાનમાં સિદ્ધ એનો ફોટો આવે છે. એવો આત્મા પ્રાપ્ત કર્યો, પ્રાપ્ત કર્યો એટલે અનુભવ કર્યો, તેથી પરમ પૂજ્ય ગુરુદેવ એક અચંબો છે. પરમ પૂજ્ય વિશેષણ લગાવ્યું છે, પૂજ્ય પૂજ્ય ગુરુદેવ, પરમ પૂજ્ય ગુરુદેવ. એક અચંબો છે, એક આશ્ચર્ય છે. અચંબો શબ્દ તો હિન્દીમાં છે, ગુજરાતીમાં બે એક જ શબ્દ છે. અચંબો એટલે આશ્ચર્ય. સ્પષ્ટીકરણ, ઘણું સ્પષ્ટીકરણ. એ કોઈ દ્રવ્ય જ અલૌકિક હતું એમ કહ્યું હતું. એ તો પોતે એક વાર તો બોલી ગયા હતા, 103-104 ડિગ્રી નો તાવ હતો શરીરમાં. વ્યાખ્યાન ચાલતું હશે, કઈ પોતાને ખ્યાલ નથી. અંદર રૂમમાં આવ્યા ત્યારે હું કહ્યું કે ઉષ્ણ લાગે છે, શરીર ઉષ્ણ લાગે છે એમ કે તાવ માપ્યો તો 103-104 ડિગ્રી નો તાવ હતો. વ્યાખ્યાનમાં તો કે ખ્યાલ નથી ગયો, કે અંદર આવ્યા પછી ઉપયોગ ન જાય તો ખ્યાલ ન આવે. વાતચીત જે કરતા હતા એટલી નોર્મલ પોઝિશનમાં વાતચીત કરવા હતા, ત્યારે કહ્યું સાહેબ 143 ડિગ્રી તો આવશે, પણ આપણે વ્યાખ્યાન કરતા હતા કે અત્યારે વાત કરતા હતા, કોઈ ખબર ન પડે. તો હા એવું છે, કઈ ખબર પડતી નથી કે તાવ 143 ડિગ્રી છે પણ કઈ ખબર પડતી નથી કે એમ એમ. તો કોને ખબર, આ દ્રવ્ય જ કોઈ એવું છે કે ઠીક એમ ભૂલી ગયા કે આ દ્રવ્ય જ કોઈ એવું છે, કઈ ખબર નથી પડતી કે શું. તોફાન થયું, બીજું ત્રીજું થયું, એ ભાવ એનો ભજવા વગર કોઈ રહે નહી. અને તેથી આત્માને કઈ અંદર થાય છે તો પ્રશ્ન નથી. મોટી વાત શું છે કે આ જીવની વ્યાપે વ્યાપકતા વેદનથી અનુભવ ગોચર પ્રત્યક્ષપણે જ્યાં રહે છે ત્યાં ભિન્નત્વનો વિકલ્પ કરવો પડતો નથી કે આ જુદું છે મારે શું. જેમ ચાલતી કોઈ ચીજ મોટર નીકળે તો કે આ મારી છે કે નહીં એમ કઈ વિચાર કરવાનો સવાલ નથી. હાથી નીકળ્યો તો મારો છે કે નહીં કઈ વિચાર વિકલ્પ કરવાનો સવાલ નથી. એમ અહીંયા પ્રત્યક્ષ ધારા જેને છે મારે વ્યાપના જ નથી આગળ, પછી પ્રશ્ન ક્યાં છે એ વિચાર કરવાનો વિષય નથી રહેતો. પછી એવું છે દર્શન આપે છે પેલા જવું ડિસ્ટર્બ કરવા જેવું થાય, કેમ ઉઠે તો 4:30 ઉઠે ધ્યાનમાં બેઠા હોય. એટલે 5 વાગ્યાનો સમય હતો દર્શન કરવાનો, 5 વાગે ગયા હતા. સાહેબ તો 3 વાગે થઈ ગઈ, 3:05 હું મંડપ માં આવી ગયો. તરત મારે થાય તો કઈ હારીએ છે સંબંધી એને જ્વાળા જોઈને એને ફોન કરી દીધો હતો. એટલે મંડપ માંથી મારા ઘરે ફોન કર્યો, પેલા હું નીકળી ગયો હતો. ગુરુદેવ પાસે રહી 5:15, 5:30 ગમે ત્યારે ગયા છે. શ્રી કૃષ્ણજી આ સમર્થ 3 ખંડ ના ધણી હતા ને દ્વારકા સળગી સળગી હતી. આ દ્રષ્ટાંત હતો, જ્યારે શ્રી કૃષ્ણ વૃંદાવનમાં આ ગોપ લોકોને ત્યાં ઉછરતા હતા. ગોપ એટલે આ ભરવાડ લોકો, વરબારી લોકો, બાળપણમાં એમને ત્યાં મૂકી આવેલા, મામા કંસ મારી નાખતા હતા બધા, એના જેટલા બેન ને દીકરા થાય બધા મામા મારી નાખતો હતો. એટલે આને દેવો એ બદલી નાખ્યા હતા જીનમાં કે તરત. તો આ વસુદેવ મૂકી આવ્યા હતા, 2-3 જાતની કથા આવે છે. પણ એમનું બાળપણનો ઉછેર હતો વૃંદાવનમાં મથુરા પાસે. અને જયારે યુવાન થાય છે ત્યારે દેવોને એના પુન હોય છે, એ પ્રકારના એના દેવો સહાયમાં આવે છે, એને વિનંતી કરે છે કે આપ વાસુદેવ છો ને આપને માટે નગરી તૈયાર કરી છે, દ્વારકાની તૈયારી, દ્વારકા સોનાની દ્વારકા બનાવી. દેવો એ 16108 સોનાના મહેલ બનાવ્યા. કેટલા? કેમ કે એને 16108 રાણી હોય છે, ચક્રવર્તીને 96,000 હોય છે, અને 16108 હોય છે. તો એટલા મહેલ બનાવે છે દેવો. પધારો આપ ત્યાં, હવે આપને ત્યાં રહેવાનું છે. આ પુન્ય ઉદય થાય છે ત્યારે આ પરિસ્થિતિ, ઉપરથી દેવો આવે અને સોનાની નગરી રચે, જ્યાં પુન વાસુદેવ ના પૂરા થાય છે. વાસુદેવ ની પદવી છે, ત્રણ ખંડ ના ધણી છે, એમાં આગ લાગે છે. ઠીક, મા બાપ નો વિકલ્પ આવે છે, બધા બધા મળી જાય છે, આખું કુટુંબ પરિવાર બધું સાફ થઈ જાય છે, મા બાપ ને લઈને નીકળે છે. તો આકાશવાણી થાય છે કે નહીં બચાવી શકો તમે, છોડી દો, રાગ છે કઈ છોડે નહીં. એક સળગતો ગેટ દરવાજો છે, પડે છે, ખલાસ, મા બાપ એમનું આયુષ્ય એમને કઈ નથી, આયુષ પૂરું છે, ખલાસ, પછી નીકળી પડે છે બાર, દ્વારકા છોડીને. તો રસ્તામાં એમનું આયુષ પૂરું થાય છે. એવા પુણ્યના ખેલ છે બારમાં, જેને પુણ્યની અને પુણ્યના ફળની, પાપની અને પાપના ફળની કિંમત નથી, એવા જ્ઞાનીઓને એનો કઈ લાંબો હિસાબ કિતાબ નથી, એના ઉપર કઈ વજન નથી. એ કથાનુયોગનો વિષય જે બતાવે છે કે આવી ઉથલ પાથલ અનેક જ્ઞાનીઓને જગત આખામાં થયા જ કરે છે. કેમ કે પુરાવું ને ગળાવું એ પૂતગળનો સ્વભાવ છે, સંયોગોના ફેરફારો થયા જ કરે છે, આત્માને એમાં કઈ લેવા દેવા હોતી નથી. દ્રવ્ય જેવું છે એમ કહેતા હતા, એટલે અચંબો છે, પૂરી ઓળખાણ છે. જેને ઓળખાણ છે એને તો એ બરાબર ઓળખાણ છે કે આ કાળમાં આ એક અચંબો છે. આવું ક્યાંથી બને? આવા તીર્થંકર જેવા યુગ પુરુષ આવા હીણા કાળમાં ક્યાંથી હોત? આ એક અચંબો છે. એવો યુગાનુયુગ હોય છે પૂર્વ કર્મનો, છતાં અહીંયા સ્વરૂપાનુભવ કર્યો, આવ્યા છે પૂર્વ કર્મને લઈને સ્થાનકવાસીમાં. દિગંબર સંપ્રદાયમાં આવ્યા નથી, ગમે ત્યાં આવ્યા હોય નહીં, અંદરથી આત્મા જાગ્યો, કોઈ વાળાફાળાનું બંધન પછી એને રહેતું નથી. એ વાળાના બંધનમાં રહીએ એવું કઈ બને નહીં. દિવસોમાં કઈ વાત ચાલી છે સાહેબ, સંપ્રદાયમાં રહીને જે કરવું હોય એ બધું કરો ને, કોણ આપને ના પાડે છે? આ નકામું બધું તોફાન થાય ને, હાહોળ થાય ને, હલ્લો મચે મોટો, એના કરતા સંપ્રદાયમાં રહીને થાય એટલું કરવું, આપને કોણ રોકટોક કરે એવું છે? પોતાની પ્રતિભા ઘણી હતી એટલે બીજું કોઈ કોણ કહે એવું છે? એ વિદ્વત્તા કોઈ સાધુઓની નહીં, એવી પ્રતિભા કોઈ સાધુની નહીં, એવા પુણ્ય નહીં. સ્થાનકવાસીની અંદર તો કોઈનુર હીરા જેવી એમની એક ખ્યાતિ હતી, કોણ આપને કે કહી શકે એવું છે? અંદર રહીને કરો ને જે કરવું હોય. પણ એ તો સિંહને પાંજરામાં પૂરવા જેવી વાત હતી, એ સંપ્રદાયના પાંજરામાં પુરાય એ વાત થઈ શકે એવું નહોતું. હા તો એવી જાતના પહેલેથી પુન લઈને આવેલા, વૈરાગ આવ્યો તો પણ પુન પુન છુપે ની ભભૂત લગાવ્યો એના જેવી વાત હતી. તો હા તો અલૌકિક દશા પ્રાપ્ત કરી, આત્મા પ્રાપ્ત કર્યો એટલે એક અલૌકિક દશા પ્રાપ્ત કરી. અહીંથી જે મોક્ષ માર્ગનું અનુસંધાન કર્યું, સ્વરૂપ અનુસંધાન કર્યું, એ હવે ભલે અહીંયા ક્ષોક્ષમ સમ્યક દર્શન છે પણ એ ક્ષાયિક દશા લીધે છૂટકો. હવે અહીંથી જે પરિસ્થિતિ છે ચાર ભાવની, એક ધારી મોક્ષ માર્ગની સ્થિતિ વાળી દશા છે. એક ધારે આ કાળે દુષ્કરમાં દુષ્કર પ્રાપ્ત કર્યું. આ કાળે આ ઘણું દુષ્કર છે. ગુરુદેવ કહેતા કે આવા હિણા કાળમાં કોઈ મોક્ષ માર્ગને પામે, બહુ દુષ્કર છે આ કાળમાં, એને જાજા ભાવ હોય નહીં એમ કહેતા. એને ઘણા ભાવ ન હોય, પછી બહુ અલ્પ ભાવમાં જવા વાળા હોય એ આવા દુષ્કર કાળની અંદર મોક્ષ માર્ગને પામે છે, અનુભવને પ્રાપ્ત કરે છે. આ કાળે દુષ્કરમાં દુષ્કર પ્રાપ્ત કર્યું, પોતે અંતરથી માર્ગ પ્રાપ્ત કર્યો અને બીજાને પણ માર્ગ બતાવ્યો. પોતે અંતરથી એટલે બીજા કોઈની બહારમાં નિમિત્ત વિના, અંતર પુરુષાર્થથી માર્ગને પ્રાપ્ત કર્યો. પુરુષાર્થ તો જોકે અધિગમ જ હોય કે નિસર્ગ જ હોય, પુરુષાર્થ એટલો જ હોય છે, ઓછો નથી હોતો. કેમ કે પુરુષાર્થ દ્વારા એની પ્રાપ્તિ છે, અને એટલો જ કોઈ અપૂર્વ પુરુષાર્થ હોય છે કે જેમાં પ્રાપ્તિ થાય છે. કેમ કે પુરુષાર્થમાં કોઈની મદદ નથી. માર્ગ ચિંધે છે કોઈ, એમાં નિમિત્તના ભેદો છે. સૂજે છે પોતાની યોગ્યતાને વશ, અને ઉપાડ આવે છે પોતાના પુરુષાર્થ અનુસાર. એમાં તો બીજા કોઈની પહોંચ નથી, કે બીજા કોઈની મદદ હોતી નથી. પણ અનંતકાળથી આ જીવને માર્ગ મળ્યો નથી. માર્ગ શોધતો હોવા છતાં પણ એને માર્ગ મળ્યો નથી એ પરિસ્થિતિ રહી છે. ત્યારે કોઈ સત્પુરુષ માર્ગ ચિંધાડનાર હોય છે, અને કોઈને માર્ગ ચિંધેલો માર્ગનો પત્તો લાગે છે, ત્યારે એને આખો અનંતકાળનો એ હિસાબ એકવાર માંડે છે. જે માર્ગને જેનો જેને પત્તો લાગે છે માર્ગનો, એ એકવાર હિસાબ મૂકી દે છે કે અરે આ જીવ છે એ અનંતકાળથી બંધાયેલો છે ને મુક્ત થવા માટે ફાંફા મારે છે, પણ માર્ગ નથી મળ્યો. આ માર્ગ ચિંધાડનાર મળી ગયા અને માર્ગ મળી ગયો. માર્ગ ભલે મને મારાથી મળ્યો, પણ ચિંધાડનાર મળ્યા એ પણ નાની સૂની વાત નથી. એવી રીતે કહે છે. એનો હિસાબ એ બધા દુઃખનો એ ખરે સરવાળો એને દેખાય છે. મારા અનંતકાળના દુઃખ જો આ માર્ગ સિંધાડનાર ન મળ્યા હોત તો કદાચ હું માર્ગનો પત્તો મને ન પણ લાગ્યો હોત એમ. એટલે એ બધો હિસાબ મૂકે છે કે તો હું જેટલા અનંતકાળના દુઃખ ભોગ્યા એટલા કોને ખબર છે કેટલા અનંતકાળના હજી દુઃખ ભોગવત. આમ હિસાબ લગાવે છે. એટલે પરમાદમ સારમાં એવો બોલ લીધો છે કે ચામડા ઉતરડીને જોડા સીવડાવે તો પણ સ્ત્રી ગુરુનો ઉપકાર ભૂલાય એવો હતો નથી. એ બોલાવી ગયો છે. મોક્ષમાં પ્રકાશક નથી છે ઘણું કરેલું. કોઈ માર્ગ દેખાડનાર હોય એના ઉપકારને ઓળવે, અનંત સંસારી છે. અનંત સંસારી છે, અનંત સંસારી હોય તો એવા પરિણામ થાય. હા, પ્રસિદ્ધ નહોતી વાત તો મૂળ શાસ્ત્રોમાં હતી, પણ કોઈ દેખાડનાર નહોતો, કહેનાર નહોતો કે આવી વાત પડી છે, આવી ચીજ પડી છે તમારે ત્યાં, એ કોઈ કહેનાર નહોતો. બહાર કાઢીને મૂક્યું, અંદરમાં પડેલું તત્વ બહાર કાઢીને મૂક્યું. જો જગતને જોવું હોય તો આ રહ્યું તત્વ એ હથેળીમાં દેખાડે ચાંદો, એવી રીતે દેખાડે. બહુ ભક્તિ કરે છે સોગાની, ઘણી ભક્તિ કરે છે. બહુ મોટી વાત છે. એ તો એવું છે કે લગભગ આવા મહાપુરુષની વાણી ખાલી જાય નહીં, સંસ્કાર અનેક લઈ જશે, અનેક જીવો સંસ્કાર લઈ જશે, કોઈ પામી જાય છે. પણ દુષ્કર્મ દુષ્કર એનું જે કાર્ય આ કાળે પ્રાપ્ત કર્યું, પોતે અંતરથી માર્ગ પ્રાપ્ત કર્યો અને બીજાને પણ એ માર્ગ બતાવ્યો અથવા દર્શાવ્યો પ્રગટપણે, એ માર્ગ બીજાને પણ દર્શાવ્યો છે, તેમનો મહિમા આજે તો ગવાય છે પરંતુ હજારો વર્ષો સુધી ગવાશે. આ એક પૂજ્યબેન શ્રીના નિર્મળ જ્ઞાનમાં આવેલી ભવિષ્યની વાત છે. કોઈ ગુરુદેવના નામને મિટાવવા ચાહે અથવા કોઈ એમ કોઈને એમ લાગે કે આ બધું ભૂસાઈ જશે, પરિસ્થિતિ સંભવિત નથી. જ્યારે આવું જ્ઞાનમાં આવે છે ત્યારે કેવળ જ્ઞાનવત આવે છે. એવું એક દ્રષ્ટાંત બનેલો શ્રીમદજીના વિષયમાં. એક વૃદ્ધ માણસ કોઈ ગુરુદેવ પાસે આવેલા, સાંજે આહાર પછી બહાર લોબીમાં પાઠ કરું, ગુરુદેવ બેસે એ વખતે એણે ચર્ચા શરૂ કરી કે શ્રીમદ રાજચંદ્ર ના મૃત્યુ વખતે રાજકોટના દેશે હું ત્યાં હતો, દેહ છૂટ્યો ત્યારે હું ત્યાં હતો, દેહ છૂટ્યો ત્યારે હું ત્યાં હતો, તો મેં નજરે જોયેલી વાત છે કે બહુ અવાજ નીકળતો હતો, ગળામાંથી અવાજ બહુ નીકળતો હતો, એ કોઈને નીકળે એને એ હડીઓ બોલે છે, ઘરડીઓ બોલે છે, એવું કંઈક કહે છે. કોઈને ખ્યાલ ન આવે તો એમ લાગે કે કોઈ બકરાને મારે ત્યારે બકરું કેવું બે બે કરીને બાંભરે એવો અવાજ લાગે, એટલે કોઈને એવું લાગે કે કોઈ શરીરની વેદનાના દુઃખમાંથી અવાજ નીકળતો હશે, સહન નહીં થતો હોય એટલે આ અવાજ નીકળતો હશે એમને. એ કુદરતી એવી પરિસ્થિતિ, શ્વાસોશ્વાસને લઈને એવો અવાજ નીકળે છે. તો એમ જોતા એમ લાગે છે કે એમણે જે લખ્યું છે કે હું એ ભાવ પછી મોક્ષે જઈશ, એ વાત બેસતી નથી. શંકા ક્યાંથી કરી? એ જે મરણનો પ્રસંગ, એમણે દેહત્યાગનો પ્રસંગ જોયો, એ પરિસ્થિતિ જોઈને એને કહ્યું કે આપ શું કહો છો, એમને એને ગુરુદેવનો અભિપ્રાય લેવો હતો, આપ શું કહો છો. મને એમ લાગે છે કે જો આવી રીતે વેદનાથી કોઈ બાંભરતા બાંભરતા દેહ ત્યાગ કરતા હોય તો એને કાંઈ એક જ ભાવ હોય એવું કાંઈ બેસતું નથી કે. ને એમણે લખ્યું છે કે એ ભાવમાં હું જઈશ, તો એ તમારો વિષય નથી, એ તમારો વિષય નથી કે. એ દેહની ક્રિયા છે, એ પોતે સંપૂર્ણ ભાનમાં હતા, એમ કહેલું કે હું હવે મારા આત્મામાં લીન થાવ છું, એટલું તો બોલ્યા છે પોતે કે હું હવે મારા આત્મામાં લીન થાઉં છું, એટલે મારો ઉપયોગ હવે ક્યાંય બહાર જવાનો પ્રશ્ન રહેતો નથી, દેહની ગમે તે સ્થિતિ થાવ. એ ઉપરાંત એમ કહ્યું કે જ્યારે કોઈ જ્ઞાનીને ભવિષ્યની વાત જ્ઞાનમાં નિર્મળ શ્રુત જ્ઞાનમાં આવે છે, ભાવશ્રુત જ્ઞાન છે એમનું જ્ઞાન છે, તો એ કેવળ જ્ઞાનવત આવે છે અને તો જ એ બહાર મૂકે છે. જેમ કેવળ જ્ઞાનમાં આવેલી વાત અફર છે, એમ સાધકના સમ્યક દ્રષ્ટિના નિર્મળ શ્રુત જ્ઞાનમાં આવી કોઈ ભવિષ્યની વાત ભાસી ગઈ હોય અફર છે, એમાં ફેર નથી પડતો. હવે એને અહીંયા લાગુ કરો કે તેમનો મહિમા આજે ગવાય છે પરંતુ હજારો વર્ષ સુધી પણ ગવાશે. હજારો વર્ષ, હવે 18,000 તો આ પાંચમાં આરાના બાકી છે, 18,500 21 માંથી 18 તો ગયા ને, પછી તો છઠ્ઠો આરો છે. હજારો વર્ષ સુધી એટલે પંચમ કાળના અંત સુધી ગવાશે. અને એ વાત સુગાનીજીએ પણ કરી છે, એ વાત સુગાનીજીએ કરી છે. બે જુદા જુદા વખતે જુદા જુદા કાળે કોઈ કોઈને ખબર નથી કોણ શું બોલ્યું છે, એ પણ બે વાત કરી છે. લખનારો તો પેલા લખેલું છે, જયારે બોલાશે ત્યારે લખેલું છે એવી રીતે. પણ બંનેના જ્ઞાન ટેલી થાય છે, બંનેના શ્રુત જ્ઞાન છે એક જગ્યાએ મેળ થાય છે. તો પંચમ એમણે એ મર્યાદા બાંધી છે, પંચમ કાળના છેડા સુધી આ ધર્મ ટકશે. ગુરુદેવે જે પાયો નાખ્યો છે, નીવ નાખી છે, પંચમ કાળના અંત સુધી ચાલશે, હજારો વર્ષ સુધી ચાલશે. મિત્ર, કાળ એવો હીણો છે, 150 વર્ષમાં બધું ભૂસાઈ જાય, નહીં ભૂસાઈ જાય, આ નહીં ભૂસાય, હજારો વર્ષ સુધી ચાલશે. પ્રવચન રત્નાકરના પેલામાં નાખ્યું છે, ઉપોદ્ઘાતમાં એ વાત નાખી છે. બનારસદાસજીના વિષયમાં લોકોને શંકા પડી હતી કે આ બનારસદાસજીનો જીવ મુંજાય છે, જીવ છૂટતો નથી ને, ક્યાંક એમનો જીવ રહી ગયો છે પણ બોલી શકતા નથી, કંઈ કહી શકતા નથી. એમ બધા ચર્ચા કરતા હશે, પોતે સાંભળે પણ ભાષા ગઈ હતી, બોલવાની યોગ્યતા ગઈ હતી, સાંભળતા હતા કે આ તર્ક વિતર્ક કરે છે એટલે લખવા માટે ઇશારો કર્યો, પાટી પેન મગાવી ને એમાં એક પદ લખી દીધું. તો પોતે શીઘ્ર કવિ હતા કે આ તો બનારસીદાસ ચલે અભી, ફેર નહીં આવના, હવે નહીં આવું, કે ગયો એ ગયો, હવે અહીંયા સંસારમાં રખડવા હવે હું આવવાનો નથી, એટલે અલ્પકાળમાં મારો મોક્ષ છે. એ તો બાહ્ય દ્રષ્ટિથી જોનારને તો શરીરની પરિસ્થિતિ દેખાય, શરીરની પરિસ્થિતિ પૂર્વકર્મ અનુસાર છે. એક પરમાણુ જ્ઞાનીના આત્માનો અધિકાર નથી ને જીનેન્દ્રના આત્માનો, પણ એક પરમાણુની પર્યાય ઉપર અધિકાર નથી. ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ કોને કે, પૂર્વે અપરાધ કરી બેઠા છે, વિતરાગી સંત હોય, જાણે જાણે એની વિરાધના કરે, નરકનું આયુષ બંધાઈ જાય, નિગોદમાં ચાલ્યા જાય છે. કરુણાજનક સ્થિતિ છે, એવો જ અપરાધ છે. સંસ્કાર પડ્યા હોય તો પછી બીજા ભાવમાં, આ ભાવમાં એનો પુરુષાર્થ ઉપડે એવું ન હોય, અટકતા હોય, બીજા ભાવમાં એને આત્મ જાગૃતિ આવી જાય, પછી ગમે એ ગતિમાં ગયા હોય, કોઈને ત્રીજા ભાવમાં આવી જાય, બહુ દૂર નથી જતા છે, બીજા કે ત્રીજા ભાવમાં કોઈ એકાદ આયુષ વધારે પૂરું કરે, પણ એક બે ભાવમાં એને એ સંસ્કારની જાગૃતિ આવે છે. આત્મહિત કરવા માટે કોઈ અપૂર્વ જાગૃતિ ઉત્પન્ન થાય છે, નહીં કોઈ ભૂતકાળમાં નહીં આવેલી એવી, અને એ વખતે આત્મહિત સાધી જ લે છે, એ પરિસ્થિતિમાં આવે છે. એટલે સંસ્કાર પણ એક એવી ચીજ છે, સમ્યક દર્શન જરા શીઘ્ર કામ કરે છે, સંસ્કાર થોડો ફેર પડે છે, પણ અનંતકાળમાં આટલો કાળનો માપ કોઈ બહુ મોટી વાત નથી. એક બે ભાવે કોઈ અનંત ભાવ કર્યા છે એમાં અનંતકાળ છે, એમાં એક બે ભાવનો શું હિસાબ છે, એ જીવો પણ પામી જાય છે. સત્સમાગમ છે એ એટલા માટે બહુ મોટી ચીજ છે એમ કહેવામાં આવે છે, અને કુસંગ છે એ એટલા માટે ઉલટી દિશાની એવી જ મોટી ચીજ છે એમ કહેવામાં આવે છે, કેમ કે એનો એ પ્રતિપક્ષ છે, સત્સંગનો આ પ્રતિપક્ષ છે. ના, નિર્ણય ન થાય તોય પણ સંસ્કાર પડી જાય, નિર્ણય થાય તો 6 મહિના, મહિનો 2 મહિનામાં સામાન્ય રીતે જીવ પામી જાય. મંદ પુરુષાર્થી હોય તો મહિનો બે ત્રણ મહિના નો. હા, સંસ્કાર પડી જાય, સાંભળતા સાંભળતા સંસ્કાર પડી જાય અંદર. એવું અવ્યક્ત રૂચિમાં પણ એવું રૂચે, એવું રૂચે આત્મતત્વ અથવા એ આત્મિક ભાવો જે છે પ્રદર્શિત કરેલા જ્ઞાનીના આત્મામાંથી પ્રદર્શિત થયેલા, એવા કોઈ રૂચે, એવી કોઈ જિજ્ઞાસાથી સાંભળે કે અંદરમાં સંસ્કારનું બીજ રોપાઈ જાય. એવી પાત્રતા હોય છે, યોગ્યતા હોય છે જીવન કે સંસ્કારનું બીજ આવી જાય છે. એ બીજનો અંકુરો ફાટ્યા વિના રહેતો નથી, જલચ્ચિત છે. આત્મામાં અનંત સામર્થ્ય છે એ સાબિત કરવાની જરૂર નથી. જે સંસ્કાર ઝીલે છે એનો પણ નિવેડો થઈ જાય છે, એટલું બધી અંદર તાકાત ભરી છે આત્મા. મૂળ સ્વરૂપની તાકાતની સામર્થ્યની તો શું વાત થાય, એ તો કોઈ વિષય નથી વાતનો. આત્મજાગૃતિ આવે તો ધોવાઈ જાય, અને આત્મા ન જાગે તો વિપરીત પીડા જ કરે પાછા. સંસ્કાર લેવાનો પર્યાયનો ધર્મ હોવાથી એ લીધા જ કરે છે, વિપરીત સંસ્કારો લીધા જ કરે છે. જ્યારે જીવ પોતાના હિતને વિશે જાગૃત થાય છે, બસ મારે મારું હિત કરવું છે, અનંતકાળ હું રખડ્યો, ઘણું આડુંઅવળું કર્યું, હવે કાંઈ કરવું નથી, એક આત્મહિત કરી લેવું છે, એની જાગૃતિ આવે છે તો અંદરથી આત્મા પરમાત્મા અંદરથી એને મદદ કરે છે. એ તો અનાદિનો અંધકાર પ્રકાશ કરે એ ભેગો જાય, એક ક્ષણે જાય એવું છે. કેમ એની તાકાત એટલી નથી જેટલી આત્માની ને આત્માના સંસ્કારની શક્તિ છે, એટલી શક્તિ વિપરીત ભાવોની નથી. કેમ કે એ તો અસહજ વસ્તુ છે, આ મૂળ પોતાની સહજ સ્વાભાવિક વસ્તુ છે, ને ઓલી તો અસહજ છે, ફોરેન એલિમેન્ટ છે એમ છે. આખરમાં તો મહેમાની મહેમાન, ધણી ધણી ઘરની અંદર ફેરી ફેર છે. આ તો પોતાની ચીજ છે, પોતાની વાત છે, એ વાત તો સાવ જુદી છે. અને એ વસ્તુ પ્રત્યક્ષ દેખાય છે કે લાખો ગમે જે શાસ્ત્રો અને પ્રવચનો જે છપાયા, હજારો તો ટેપમાં રહી ગયા છે અને લાખો છપાણાને હજી છપાતા જાય છે. લાખો આત્મધર્મ છપાણા એમાં છપાઈ ગયા. પ્રવચન રત્નાકરના 50,000 નકલો છપાઈ ગઈ, 10 ભાગ, 1 ભાગની 5,000, 50,000 નકલો છપાઈ ગઈ. એક એક નકલમાં કેટલા પ્રવચનો આવે છે એ જુઓ તો લાખો તો એ છપાઈ ગયા, હમણાં છપાઈ ગયા. એનું પુનર્મુદ્રણ થશે. આ તો ગુજરાતીની વાત કરી, હિન્દી જુદા, હિન્દી આત્મધર્મમાં, ગુજરાતી આત્મધર્મમાં. એ સિવાય બીજા પ્રવચનોની નાની નાની પુસ્તિકાઓ છપાણી છે અનેક જુદા જુદા વોલ્યુમમાં. એટલું મોટું તત્વ પ્રચારનું એક અત્યારે બહારનું સાધન પણ છે કે હજારો વર્ષ સુધી એ વિષય ચાલુ રહે એ સમજી શકાય એવો વિષય છે. હા, બહારના સાધનો, અત્યારે બહારના સાધનોની ઉપલબ્ધિ ઘણી છે. નહીતર તો કાળ એટલો હીણો છે કે ન ટકે, પણ ટકે એના સાધનો પણ દેખાય છે. બીજું કે એવી યોગ્યતા વાળા જીવો પણ થતા રહેશે ગુરુદેવના અનુયાયીઓમાં. એવી યોગ્યતા વાળા જીવોની પણ પરંપરા ચાલુ રહેશે એમ પણ એની અંદર સંકેત આવી જાય છે. એટલે આ ચાલુ રહેશે એમ કે છે, હજારો વર્ષ સુધી એ ચાલુ રહેશે. એટલે કોઈ કાળમાં ચડાવ ઉતાર થઈ શકે છે, હિનો કાળ છે એટલે. ચડાવ ઉતાર ન થાય એવું ના બને, પણ એ અમુક કાળની મર્યાદા પૂરતો હોય છે, વળી પાછો એવી યોગ્યતા વાળા જેવી સંખ્યા વધે છે. હે ના, બિલકુલ લાઈન તૂટી જાય ને ઘૂસાઈ જાય એ નહીં બને, એ ખાતરી અહીંયા છે.